તારીખ 24/4/1997 શ્રી સમયસર ગાથા 72 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ગોપનાથમાં ચાલેલ પ્રવચન સળંગ પ્રવચન નંબર 287
કરતા કર્મ અધિકાર અને 72મી ગાથા છે. ગાથાનું મથાળું છે કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે. નિરોધ એટલે અટકી જવું, આપ મેળે પોતાને મેળે સ્વયં અટકી જાય એને નિરોધ કહે છે. શબ્દ તત્વા સૂત્રમાં પણ વાપર્યો છે. ઉમા સ્વામી ધ્યાનની વ્યાખ્યા કરે છે ત્યાં એ શબ્દ પ્રયોગ કર્યો છે. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ, એકાગ્ર એકે અગ્ર ઇતિ એકાગ્ર, કોઈ એક વિષયમાં કોઈ એક પદાર્થમાં એકાગ્ર થાય, લીન થાય, મુખ્ય કરીને એને એકાગ્ર કહે છે. એકમાં અગ્ર એટલે મુખ્ય, અગ્ર એટલે મુખ્ય, આપણે તો કીધું ભાઈ અગ્રેસર છે, મોટો આગેવાન છે. એકને મુખ્ય કરતા એકે અગ્ર, એકમાં મુખ્ય થતા, એકમાં મુખ્યપણું થતા એકાગ્ર ચિંતા નિરોધો, ચિંતાનું સ્વયં અટકી જવું, બીજી ચિંતાનું અટકી જવું. ચિંતાનું અટકી જવું એટલે એ સિવાયની બીજી ચિંતાનું, જે વિષયમાં એકાગ્ર થયો છે ત્યારે બીજી કોઈ પણ પ્રકારની એના સિવાયની ચિંતાનું સ્વયં અટકી જવું એને ભગવાન ધ્યાન કહે છે. પછી ધ્યાનના ચાર પ્રકાર દીધા, રુદ્ર ધ્યાન, આર્ત ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. પણ ચારેને આ વ્યાખ્યા લાગુ પડે છે કે જીવ કોઈ પદાર્થને એ વખતે મુખ્ય કરે છે, કોઈ પદાર્થમાં મુખ્ય થઈને બીજી ચિંતા એને છૂટી જાય છે ત્યારે એવી સ્થિતિને ભગવાન ધ્યાન કહે છે. અહીંયા બંધનું અટકી જવું, જીવ જે સંસારમાં બંધનમાં પડે છે બંધ બે પ્રકારના છે. એક કર્મ બંધન છે, દ્રવ્ય કર્મનો સંબંધ થવો તેને કર્મ બંધન કહે છે. અને ભાવમાં જીવ બંધાય છે, બંધાય છે એટલે એકદમ રોકાઈ જાય છે, એમ કે ચિંતામાં બંધાઈ ગયો, ટેન્શનમાં બંધાઈ ગયો, બરાબર, ત્યાંથી નીકળી ન શકે, બંધાઈ ગયો એટલે ત્યાંથી છૂટી ન શકે, એનું નામ બંધાઈ ગયો, બરાબર. એ ભાવ બંધ છે મુખ્યપણે, બે બંધ છે, દ્રવ્ય બંધ અને ભાવ બંધ. પછી દ્રવ્ય બંધના બે પ્રકારમાં એક કર્મ બંધન છે અને એક નો કર્મનું બંધન છે, એટલે કર્મના ફળનું બંધન છે. શું કર્મનું ફળ? શરીર છે ત્યારે જેને જેવા કર્મ બાંધ્યા છે એવું શરીર એને મળે છે. કોઈ ઊંચો, કોઈ નીચો, કોઈ જાડો, કોઈ પાતળો, કોઈ રૂપાળો, કોઈ કુરૂપ વાળો, એને જેવા કર્મ બાંધ્યા છે એવું શરીર એને મળે છે. તો એ શરીરનું પણ જીવને બંધન છે. ભૂખ લાગે એટલે ખાવા જોઈએ, તરસ લાગે એટલે પાણી પીવા જોઈએ, શ્વાસોશ્વાસ માટે હવા જોઈએ, અને એક વખત એને એમ થાય કે મારે જીવતું નથી રહેવું, તો પણ આયુષ હોય ત્યાં સુધી શરીર એને બાંધી રાખે. આયુષ નું દોડું એવું છે કે આપઘાત કરવા જાય તો બચી જાય. આયુષ નું દ્રવ કર્મ નું બંધન છે, એના ફળ સ્વરૂપે એને શરીર નું બંધન છે. આયુષ નું ફળ માં શરીર મળ્યું છે, તો શરીર પોતે છોડ્યું ન છોડી શકે અને પોતે રાખ્યું ન રાખી શકે. પછી તીર્થંકર હોય તો તે કેવળ જ્ઞાન થઈ ગયું. પણ કોઈ કેવળ જ્ઞાની પરમાત્માને સિદ્ધાલયમાં જલ્દી જલ્દી જવું હોય તો ન જઈ શકે. આયુષ પૂરું ભોગવવું જ પડે, તો કે એમનો એવો ભાવ થતો નથી. પણ આ તો બંધન ની અપેક્ષા શું છે? પછી એ સિવાયના સામાજિક બંધનો, કૌટુંબિક બંધનો, એ બધા પણ આપણે નોકર્મના બંધનો છે. પછી આર્થિક બંધનો, ગરીબ હોય એને ગમે એ વૈભવ ભોગવવાની ઈચ્છા થાય, પણ એની ગરીબીમાં એ બંધાયેલો છે. એ વિતર રાજા મહારાજા હોય તો પણ એની શ્રીમંતાઈમાં એ બંધાયેલો છે. સામાન્ય માણસ ની જેમ ગમે ત્યારે હાલી ન નીકળે કે લાય બગીચામાં જઈને બેસી જાવ, ત્યારે હવા ખાવા જવું, અને બગીચામાં હવા ખાવી હોય તો ઘરમાં બગીચો બનાવવા પડે. પબ્લિક ગાર્ડનમાં જઈને બેસે નહીં. અનેક પ્રકારના એ નોકર્મના બંધનો છે. સામાજિક બંધનોમાં સામાજિક મર્યાદા છે, કૌટુંબિક બંધનોમાં કુટુંબની મર્યાદા છે. માથે પિતાજી હોય તો એને દીકરા તરીકે જ રહેવું પડે, એમાં એનું બાપ થઈને ન રહેવાય. બાપનો બાપ થઈને ન રહેવાય. એ બધા જે બંધનો છે એમાં અહીંયા ભાવ કર્મ નું બંધન મૂળ કારણ છે. દ્રવ કર્મ અને નો કર્મ બંધાવવા માટે અને એ ભાવ કર્મ નો નાશ અથવા ઉત્પન્ન ન થવું, નિરોધ એટલે ઉત્પન્ન જ ન થવું, એ જ્ઞાન થી થાય છે. શું મથાળું છે? જ્ઞાન થી થાય છે, જ્ઞાન માત્ર થી જ. પછી જ્ઞાન કયા પ્રકારનું એ આખો ઊંડો વિષય છે. પણ જ્ઞાનથી કર્મનો, ભાવ કર્મનો નાશ થાય અથવા ભાવ કર્મ ઉત્પન્ન ન થાય, તો ભાવ કર્મના નિમિત્તે દ્રવ કર્મ ઉત્પન્ન થાય અને દ્રવ કર્મના નિમિત્તે પછી સંસારના બંધનો ઉત્પન્ન ન થાય. એ રીતે જીવ સંસારથી મુક્ત થઈ શકે છે. કેમ કે આયુષ્યનું ન બંધાય છેલ્લે ચરમ શરીરી જીવને, તો એને નવું શરીર જ ન મળે. શરીર ન મળે તો શરીરના સંબંધો કોઈ નથી, પછી એને સંસાર નથી આખો, એ સંસારથી પરિમુક્ત થઈ ગયો. તો અહીંયા વિચારવાનું એ છે કે એવું તે કયું જ્ઞાન છે કે જે જ્ઞાનથી જ, ફક્ત જ્ઞાનથી, જ્ઞાન માત્ર એટલે ફક્ત જ્ઞાનથી જ સર્વ પ્રકારના બંધનો ઉત્પન્ન જ ન થાય, નિરોધ થાય એટલે ઉત્પન્ન જ ન થાય, એવું તે જ્ઞાન કેવું જ્ઞાન છે? એ આ ગાથાનો વિષયનો આશય છે સમજવાનો. ગાથામાંથી જે આશય સમજવાનો છે એ આ આશય સમજવાનો છે. કેમ કે આચાર્ય મહારાજે મથાળું બાંધ્યું છે કે કે કથમ જ્ઞાન માત્રા તે એવો બંધન નિરોધી છે. જ્ઞાન ફક્ત જ્ઞાનથી જ, માત્ર જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય. ઈંગળી કેવી રીતે? એવું તો કેવું જ્ઞાન છે કે જે બંધને ઉત્પન્ન થવા દે અને જીવ બંધાય નહીં, એ જ્ઞાન કેવું છે? એ કેવી રીતે એમ થાય? એ જ્ઞાનની પ્રક્રિયા શું છે? એ જ્ઞાનનો પ્રકાર શું છે? એમ પ્રશ્ન પૂછાણો છે. એના ઉત્તરમાં આ ગાથા સૂત્ર કુંકુંડાચાર્ય દેવનું કાંઈક છે. નાદુણ આસમાણમ અસુચિત્તમ ચો વિવર્ય ભાવમ ચ દુઃખસ્ કારણમ તીય તદો નિયંતિ કુળદી જીવે. શું કહેશે કે કોઈ પણ સંસારી જીવો, એટલે કોઈ પણ સંસારી જીવ પછી એમાં કોઈ જ્ઞાત જાતનો ભેદ નથી, ગતિનો ભેદ નથી. દેવલોકનો જીવ હોય કે નારકીનો જીવ હોય, મનુષ્યનો જીવ હોય કે પશુ પક્ષીનો જીવ હોય, શું કોઈ પણ સંસારી જીવ,
હિન્દુ હોય કે મુસલમાન,
હા, અને મનુષ્ય હોય તો હિન્દુ હોય કે મુસલમાન હોય, ક્રિશ્ચિયન હોય કે બૌદ્ધ હોય, પારસી હોય કે શીખ હોય, કોઈ નહીં, કોઈ પણ જીવ જીવ લાગુ પડે છે. જૈન શબ્દ નથી લીધો, આ ધર્મ જૈનોનો છે એમ નથી, જીવ માત્રનો આ ધર્મ છે. એટલે તો તીર્થંકર દેવની ધર્મસભામાં બધા આવે છે ને. ત્યાં એવું ન કીધું કે ભાઈ તમે પાપ કરીને ત્રીજ ગતિમાં ગયા છો, સિંહ વાઘને સર્પ થયા છો, હજી પણ ક્રોધ ઘણો કરો છો. સિંહ વાઘને સર્પ તો ક્રોધ કઈ કરે જ નહીં, તો માણસ કઈ દેખાય? માટે તમને અહીંયા ભગવાનની સભામાં ધર્મ સાંભળવા નહીં આવવા દેવાય. આ ભગવાનનું મંદિર છે, સમોસરણ છે, એમાં તમને નહીં આવવા દેવાય, એવું નથી. આનું નામ વિશાળતા. દૃષ્ટિની વિશાળતા કયો, જ્ઞાનની વિશાળતા કયો, શું કે ધર્મની ઉદારતા કયો? વિશાળતા એટલે ઉદારતા. અમારું મંદિર છે, અમારો સંપ્રદાય છે, બીજાને નહીં આવવા દે એવું નથી. ત્યાં મોટા મોટા સર્પો આવે, જિંદગીમાં જોયા ન હોય એવા મોટા સર્પો આવે, ભયંકર, બે જોઈને માણસ બીએ. શાંતિથી સાંભળે, તોફાન ન કરે. ત્યાં તોફાન અંદર આવ્યા પછી કોઈ તોફાન ન કરે, એવો ત્યાં વાતાવરણનો પ્રભાવ છે. વાઘ હોય, સિંહ હોય, શાંતિભાઈ જાય છે ને ઘણી વાર, નોળીઓ અને સાપ ત્યાં સાથે રમે
રમે
રમે સાથે, ઝઘડે નહીં પણ
રમે
રમે. અહીં તો મુમુક્ષુ મુમુક્ષુ સાથે ન રમી શકે, ઝઘડી જાય. હે,
ગુરુદેવ પ્રવચન મેં લખેલું જોતો હતો ને, એમાં ગુરુદેવજી એવી રીતે બોલ્યા છે કે સિંહ હોય આમ બેસે, એટલે કઈક એક્ટિંગ કરતા હોય છે, સિંહ આમ બેઠા હોય, સર્પ આમ બેઠા હોય, એમ
હા ગલુડિયા ને જેમ, બહુ શાંત છે, ઇન્દ્ર ગલુડિયા ની જેમ બેસે.
હાજી,
32 લાખ વિમાન નો ધણી, એક વિમાન માં અસંખ્ય દેવો, એક એક દેવ મોટા રુદ્ધિધારી હોય, એવા અસંખ્ય દેવો, કરોડો અબજો નહી, એક વિમાન માં કેટલા અસંખ્ય. હિન્દુસ્તાન ની વસ્તી 1 કરોડ ની છે, 1 કરોડ ની
95 કરોડ
ની છે, તો અસંખ્ય દેવો, એવા 32 લાખ વિમાનો, એનો એક રાધાધિરાજ ગરુડિયા ની જેમ એટલે એને ધર્મ સાંભળવાની, આત્મકલ્યાણ કરવાની એને ગરજ છે. ભગવાન આપણને આત્મકલ્યાણ નો રસ્તો બતાવે છે તો એની પાસે એને વિનય એટલો આવે છે. શું આવે છે? વિનય આવે છે. એવો વિનય આવ્યા વિના એને વિદ્યા ચડે નહીં, જ્ઞાન ન ચડે. વિનય એવા વગર જ્ઞાન ન ચડે. સર્પને નોળિયો સાથે રમે વાત ત્યાંથી ચાલતી, અને ગાયને સિંહ એક જ જગ્યાએ પાણી પીએ. બરાબર. મંદિરમાં એટલે ચિત્રેલું છે ને, એક જ વાસણમાં ગાયનું મોઢું હોય અને સિંહનું મોઢું હોય. ગાય સિંહથી બીએ નહીં અને સિંહ ગાયને બીવડાવે પણ નહીં. ભૂલી જાય પર્યાય ભલે ન ભૂલે, હજી મિથ્યા દ્રષ્ટિ હોય તો લહેર ઝેર તો ભૂલે છે. એટલે શલ્ય નીકળી જાય. શું શલ્ય નીકળી જાય? આ નોળીઓ મારા વેરી છે, મને ગાંઠતો નથી, એ નીકળી જાય. સર્પ મોટો હોય, નોળીઓ અવડો હોય, એમ થાય આટલી કોઈ નોળીઓ મને ગણકારે નહીં. એક ફૂંફાળો મારું ત્યાં સરખો કરી નાખું, પણ ત્યાં નહીં, સમૂહ શરણમાં નહીં. બરાબર. વેર જ્યારે ભૂલી જાય એમ તો પછી મનુષ્ય મનુષ્ય તો વેર ઝેર કરે જ નહીં. તિર્યંચો પણ વેર ઝેર ભૂલી શકે તો કહેવાની જરૂર નથી. એ દાખલા ઉપરથી કહેવાની જરૂર નથી કે માણસ માણસ આપસમાં વેર રાખે ત્યાં. બરાબર. બધા શલ્ય નીકળી જાય. વિરુદ્ધ પ્રકૃતિ હોય
તો
સાથે પશુ પક્ષી ઝઘડે નહીં. વેર વૃત્તિ વાળા કૂતરો બિલાડી ઝઘડે નહીં, ઉંદર બિલાડી ઝઘડે નહીં, સિંહ ને ગાય ને કઈ થાય નહીં. સિંહ ની બાજુમાં બકરું આવીને બેસી જાય, ખાઈ ન જાય.
ભગવાન મંદિર એ ધર્મસભા છે, ત્યાં કેમ ઝઘડે? મંદિર એ ધર્મસભા જ છે ને.
હા, ધર્મસભા છે તો એટલે માટે તો એ બધું વર્ણન આવે છે. ઉપદેશ લેવા માટે વર્ણન છે એ બધું. માણસનો ઉપદેશ લેવા માટે એ બધી વાતો છે. શું સાંભળવા આવ્યા છે? એક એવા જ્ઞાનને, એવા જ્ઞાનનું સ્વરૂપ સાંભળવા આવ્યા છે કે જેનાથી ફરીને એ સંસારના બંધનોમાં બંધાય નહીં અને જન્મ મરણ કરે નહીં.
બરાબર.
આપણે રસ્તામાં આવ્યા ત્યારે ગામડામાં શમશાનમાં બાળતા હતા, કોઈ દ્રશ્ય કેવું લાગે? દેહનું દ્રશ્ય છે ને, કે માણસ જેવા માણસના શરીરને બાળી નાખે. હું તો જોવું ન ગમે તો ભોગવવું કેમ ગમશે? તો કે બધાથી તારે છુટકારો કરવો હોય તો રસ્તો છે ખરો, સંસારના તમામ દુઃખોથી, સમસ્ત પ્રકારના ક્લેશથી અને દુઃખથી મુક્ત થવાનો ઉપાય એ જ્ઞાન છે, એને આત્મજ્ઞાન કે છે, એને જ્ઞાનનું જ્ઞાન કે છે. શું? જ્ઞાનનું જ્ઞાન. આત્મ એટલે પોતે, જ્ઞાન એટલે જ્ઞાન, પોતાનું જ્ઞાન, જ્ઞાનનું જ્ઞાન. આત્મજ્ઞાન એટલે જ્ઞાનનું જ્ઞાન, પોતાનું જ્ઞાન, તે આત્મજ્ઞાન. એવું જે જ્ઞાન છે એ બધા દુઃખોથી, બધા ક્લેશોથી જીવને મુક્ત કરી દે છે. એવા જ્ઞાનનો આ 72મી ગાથામાં શ્રી ગુરુએ ઉપદેશ આપ્યો છે. શું? શું ગાથાનો અર્થ છે? આશ્રવોનું અશુચિપણું. આશ્રવો એટલે મલિન ભાવો, રાગ દ્વેષ મોહ. કાલ્પનિક પ્રકારના વિકારી ભાવો એને શાસ્ત્ર ભાષામાં આશ્રવ કે છે. શું આશ્રવ? શું કરવા કે છે? આવે છે નવા નવા, તે આવે છે. એ આવવાની પ્રક્રિયા જોઈને એનું નામ આશ્રવ પાડ્યું. મૂળ શબ્દ તો સ્રવ, સ્રવ બહુ છે, સ્રવ. પછી આ તો એને પ્રત્યય લાગેલો છે, આ સ્રવ. સ્રવ એટલે આપણે સમજો, કોઈને કઈ છોલાઈ અંદર થી પાણી આવ્યા કરે, લોહી આવ્યા કરે, એનો સ્રવ ચાલુ થઈ ગયો, પ્રવાહ. સ્રવ એટલે પ્રવાહ ચાલુ થઈ ગયો. વિભાવ ભાવોનો જે પ્રવાહ છે એને આશ્રવ કે છે. એ અટકી જાય, ઉત્પન્ન ન થાય, આવે જ નહીં. એટલે ભાવાશ્રવ ન થવા, એટલે દ્રવ કર્મ ને દ્રવ બંધ, દ્રવ્યાશ્રમ ને દ્રવ કર્મ નો બંધ, અને શરીર આદિ નો કર્મ નો બંધ નહીં થવાનો. બંધ નું કારણ આશ્રવ છે. કેવા છે ભાવો? એ અશુચિ એટલે મલિન છે. કેવા છે? મલિન છે. હવે અહીંયા આપણે થોડું પ્રેક્ટિકલ સાઈડ પકડવી પડશે. આશ્રવો મલિન છે એવું અહીંયા કહે છે શાસ્ત્ર વચન છે ને, કે આશ્રવો મલિન છે એટલે રાગ દ્વેષ મોહના વિકારી પરિણામો બધા મેલા છે એમ કહ્યું. સમજાણું? સમજાણું એટલે આપણે હા પાડીએ ને, બરાબર છે. તો મેલા ભાવો કેમ કે કોઈ ક્રોધ કરે, દ્વેષ કરે એટલે ક્રોધ કરે, અથવા કોઈ કોઈનું ખરાબ ચિંતવેલું ને દ્રષ્ટિ શું કરે છે, કોઈનું ખરાબ ચિંતવે તો ભાઈ એનો પેટમાં કઈક મેલું છે, નથી કહેતા એટલે એના ભાવ મેલા છે. પેટમાં એટલે અંદરના ભાવ મેલા છે. એ સમજાય છે આપણને પર લક્ષે. વિભાવ ભાવો મલિન છે એવું આપણને પરલક્ષે સમજાય છે. વિભાવ ભાવો મલિન છે એને આપણે સ્વલક્ષે સમજવાના છે. આ એની સમજવાની પદ્ધતિ છે. સ્વલક્ષે કેવી રીતે સમજાય? પોતાના એ ભાવો ચાલતા હોય ત્યારે એમાં એનું મેલાપણું પોતાને ભાસે, લાગે, ફીલ થાય, ત્યારે એ આશ્રવનું વિભાવ ભાવનું મલિનપણું અસુચુપણે સમજો કહેવાય. નહીં તો શબ્દોનો અર્થ સમજો, ભાવોનો અર્થ સમજો નથી એમ થાય. વાત સાવ સાદી છે. સ્થૂળ ભાવો છે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ, બધા સમજાય એવા ભાવો છે, પરિચિત ભાવો છે. પણ એનું મેલાપણું આપણને ભાઈસું છે, સમજાય છે કે મેલા છે, ભાઈસું નથી. તો એ સમજણ સમજણ તરીકે બરાબર દેખાતી હોવા છતાં અધૂરી સમજણ છે. કેવી છે? અધૂરી સમજણ છે. સમજણ તરીકે દેખાતી હોય તો બરાબર છે, આ ભાવ સારા નથી, બધા ક્રોધમાન માયા લોભ કોઈ સારા ભાવો નથી, બધા મેલા ભાવો છે. અને માયાનો તો મેલા પણ ઉકે છે. માયા ચાર જે લોકો કરે છે, દંભ કરે છે, વક્રતા કરે છે, કુટિલપણું કરે છે, કપટ કરે છે. કપટ કરો એ તો મેલું જ ગણાય ને. સમજવું સહેલું લાગે છતાં પણ એ સમજ યથાર્થ ક્યારે અને અયથાર્થ ક્યારે, તે પોતાના ભાવનું મલિનપણું લાગે તારે યથાર્થ ને નેતર અયથાર્થ. શબ્દનો અર્થ બરાબર છે પણ અયથાર્થ છે, કેમ કે એ પરલક્ષ્ય સમજો છે, સ્વલક્ષ્ય સમજો નથી. હું કેવી રીતે ખબર પડે? પોતાને ચાલતા પરિણામમાં એનું મેલાપણું ભાસે ક્યારે? તેને જ્ઞાન સાથે મીંઢવે ત્યારે મેળવવું જોઈએ. આ પણ એક ભાવ છે, જ્ઞાન પણ એક ભાવ છે, આ પણ એક ભાવ છે. આનું મેલા પણ પોતાને ભાસે લાગે તો એવું મેલાપણું લાગવાથી જીવને પાછા વળવાનું કારણ થાય છે. અહીંયા એમ કે છે એ ભાવથી પાછો વળે, જે ભાવમાં એ વેગથી તણાઈ જાય છે પ્રવાહમાં. શું આ વેગ આવે છે ને એ પ્રવાહમાં તણાય છે, જે એ પાછો ક્યારે વળે? એનું મલિન પણ એને દેખાય ત્યારે. આપણે ચાલતા હોય, રસ્તામાં ગંદકી પડી હોય, તો જ્ઞાને તો જાણ્યું પણ જાણતા પ્રયોજન પણ સાધ્યું કે તરીને ચાલો. એમ અહીંયા આશ્રમનું વિભાવ ભાવનું મલિન પણ જાણ્યું સાથે સાથે પ્રયોજન સાધ્યું, પાછો વાળો અહીંયા આગળ વધવાનું નથી. એક અસુચુપણું, ત્રણ ફેક્ટર લીધા છે વિભાવોના, ત્રણ ફેક્ટર લીધા છે. એક મલિનપણું, એક વિપરીતપણું. વિપરીતપણું પણ ભાસવું જોઈએ, નહીતર શું કરે? અર્થ કરી દે કે આત્માની જાતથી એની જાત વિપરીત છે, માટે એનું વિપરીતપણું. એમ નહીં, જેમ કોઈ માણસ પોતાનો વિરોધ કરતો હોય તો એને વિરોધીની નજરે જોવે છે કે નહીં? કે આ મારો વિરોધી છે. એમ આ ભાવો મારા જ્ઞાન સ્વભાવનો વિરોધ કરી રહ્યા છે એવું ભાસે છે, એવું ફીલ થાય છે, તો એનું વિપરીત પણ સમજા કહેવાય. નહીતર તો પરલક્ષ્ય એનો શબ્દાર્થ કરી નાખે કે આત્માના સ્વભાવ જાતિથી આ વિભાવ જાતિના છે, માટે તેને વિરોધાભાસી હોવાથી તેનું વિપરીતપણું છે. પણ વિરોધાભાસીમાં બે શબ્દો છે, વિરોધ ભાસે તો વિરોધાભાસી. વિરોધ ભાસે તો વિરોધાભાસી, તો તમે વિરોધ તો ભાસવા નથી ને, વિરોધાભાસી શબ્દ બોલી નાખે છે. સમજીને બોલતો ઓકે ઓકે બોલે છે, સમજણથી અથવા રૂઢિગત પણ શબ્દ પ્રયોગ કરે છે. એટલે પોતાના જ્ઞાનથી એનું વિરુદ્ધપણું છે એવું પણ માલુમ પડવું જોઈએ, એવું પણ લાગવું જોઈએ. ગાથા ભેદજ્ઞાનની છે તો ભેદજ્ઞાન થાય એમ કે છે. મલિનપણું, વિરોધીપણું અને દુઃખપણું, ત્રણ મુદ્દા લીધા છે. તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને, દુઃખના કારણ કયો કે કારણકારી બે એક જ છે, ત્યાં દુઃખરૂપ છે, પોતે સ્વયં જ દુઃખના કાર્ય રૂપે પણ છે અને દુઃખના કારણ રૂપે પણ છે, કારણકારી બંને પોતે જ છે અને ભવિષ્યમાં પણ દુઃખના જ કારણ છે. દુઃખ છે એ આકુલતા રૂપ છે, દુઃખ છે એ જાણવાનો વિષય નથી પણ અનુભવ કરવાનો વિષય છે. એટલે એકલો દુઃખ છે એ અનુભવ કરવાનો વિષય નહીં લેતા, મલિનપણાનો પણ અનુભવ થવો જોઈએ, વિપરીતપણાનો પણ અનુભવ થવો જોઈએ અને દુઃખપણાનો પણ અનુભવ થવો જોઈએ.
બરાબર.
ગાથા ફિલિંગ સ્ટેજની છે. એટલું થિયરેટિકલ નોલેજ નથી લેવાનું, પ્રેક્ટિકલ નોલેજની ગાથા છે. દુઃખનો વિષય લીધો છે, દુઃખનો વિષય જેમ અનુભવ કરવાનો છે, સુખ અને દુઃખ તો અનુભવ કરવાનો વિષય છે, તો ઓલા બે ફેક્ટર પણ એની હારે જોડવા, અનુભવ સાથે જોડવા. મલિનપણાનો પણ અનુભવ થવો જોઈએ, વિપરીતપણાનો પણ અનુભવ થવો જોઈએ અને દુઃખનો પણ અનુભવ થવો જોઈએ. જો એ રીતે અનુભવ થઈને આશ્રવોને જાણે જે જ્ઞાન પ્રયોજન સાધે તેને જ્ઞાન કહીએ અને જે જ્ઞાન પ્રયોજન ન સાધે તેને અજ્ઞાન કહીએ. જ્ઞાનના બે નામ પડ્યા, જ્ઞાન અને અજ્ઞાન. તો અહીંયા પાછો વળ્યો, વિભાવ ભાવોનું દુઃખ મલિન પણ વિપરીત પણ જાણીને જે પાછો આવ્યો એટલે એ જ્ઞાને પ્રયોજન સાધ્યું, માટે એ જ્ઞાન પ્રયોજનભૂત જ્ઞાન છે, સાચું જ્ઞાન છે, સત્ય જ્ઞાન છે, સમ્ય જ્ઞાન છે. જાણીને પ્રયોજન સાધવું, જાણીને પ્રયોજન સાધવું તે જ્ઞાનનું સમ્યક્ત્વ છે. સાથે સાથે જાણવા છતાં પ્રયોજન ન સાધવું તે જ્ઞાનનું મિથ્યાત્વ છે. સમીક્ષા કરી છે ને, એક વાક્ય ઉમેરવાનું બીજા ભાગમાં આવશે, બીજા અંકમાં આવશે.
જાણવા છતાં પ્રયોજન ન સાધવું તે જ્ઞાનનું મિથ્યાત્વ,
તે જ્ઞાનનું મિથ્યાત્વ છે. મિથ્યા પણ કયો કે મિથ્યાત્વ કયો, તું તો પણ પણું તત્વ બે એક અર્થ છે, સમ્યકપણું અને મિથ્યાપણું, સમ્યકત્વ અને મિથ્યાત્વ. બસ અહીંયા એમ કે છે કે આવું જે માત્ર જ્ઞાન છે, આવું જે જ્ઞાન છે એટલે કે આવું જે અનુભવ જ્ઞાન છે, કે જે જ્ઞાન સંસારી જીવને ચાલતા ભાવોમાં મિથ્યાનું મલિનપણું વિપરીતપણું અને દુઃખ જાણીને પાછું વળી જાય છે, આગળ વધતો નથી, એટલે એને આશ્રવ થતો નથી અથવા એને બંધ થતો નથી. આશ્રવ થતો નથી એમ ન લીધું, સીધું બંધનો નિરોધ કરે છે એમ લીધું. શું બંધ નિરોધ ઇતિ ચેત, બંધનો નિરોધ કેવી રીતે થાય છે? એ બંધ અટકી જાય છે, ભાવે જીવ પ્રતિબદ્ધતાને પામતો હતો એ પ્રકાર ત્યાં છૂટી જાય છે. ભાવથી પ્રતિબદ્ધતાને પામતો હતો તે પ્રતિબદ્ધતા છૂટી જાય છે. કેમ કે ત્યાં મલિનપણું ને દુઃખ ને એવું બધું દેખાણું, એટલે ત્યાં જે પેલા પ્રતિબદ્ધ થતો હતો, રોકાતો હતો, પકડતો હતો, એ ભાવન છોડી દીધા. જેને વિભાવ ભાવોમાં મલિનપણું, દુઃખ અને વિરોધીપણું દેખાય એને એમાં રસ કેવી રીતે આવે ને કેટલો આવે, આ ચોખ્ખી વાત છે. માટે આવું જેને જ્ઞાન છે તેને બંધ થતો, પ્રતિબદ્ધ નહીં થતો હોવાથી એને બંધ થતો નથી. નાની વાત છે. આશયમાં મુમુક્ષુ એ આશય તારવવો પડે. નાની ને આમ દેખાય છે અને મને એમ દેખાતું નથી, તો મને એમ દેખાય એમ થવું જરૂરી છે. એમ થવું જરૂરી છે અને એમ થાય તો જ મને હું દુઃખથી છૂટું, સંસારના દુઃખોથી છૂટું. નહીતર અણગમતા બધા દુઃખો આવી પડવાના છે એ વાત નિશ્ચિત છે. એ વાત અસહ્ય દુઃખો આવશે એ નિશ્ચય છે, નિશ્ચિત થયેલી વાત છે. 970 માં લીધું છે. અસાતા એવી આવશે, અસાતાનો પત્ર છે ને, એવી અસાતા ભોગવવી પડશે કે જે અસાતા જો અત્યારે ન સમજે તો નિયમ છે એને ભોગવવાની જ છે. જીવ સહન ન કરી શકે અને અતિ દુઃખ પામે તો બેભાન થઈ જાય, પણ એથી ક્યાંય એથી કરીને કાંઈ અસાતાનો ઉદય એને છોડી ન દે. કે આ બિચારો સહન નથી કરી શકતો માટે હવે એને જાવા દો, હવે નથી મારવો. પોતે નિર્દય થઈને કર્મ બાંધ્યા છે તો કર્મ નિર્દય થઈને તને બાંધશે એમ છે. શ્રી ગુરુ ની વાતની ઉપેક્ષા કરી છે અને પોતાના ભગવાનને હાલતો ગયો ને લાત મારતો ગયો એના જેવું કર્યું છે. નિજ ભગવાન ને એવું છે. એ તો બધા અજ્ઞાન ભાવે કર્યું છે, અણસમજણ થી કર્યું છે. હવે સમજણ કરી અને છૂટી જાય તો વાંધો નથી. એના હાથની વાત છે, છૂટવું એ જીવના પોતાના હાથની વાત છે. છૂટવાની જરૂરત લાગવી જોઈએ. પછી ત્રણેયમાં તો દ્રષ્ટાંત આપ્યા છે ટીકામાં, તો જળમાં શિવાળ છે એટલે જળમાં મેલ છે, શિવાળ એટલે લીલ લીલ ફૂટ થાય છે ને ગ્રીન કલર. અમુક બંધિયાર પાણી હોય, નાતું પાણી ન હોય, બંધિયાર પાણી હોય તો પાણીની અંદર રહેલા મલિન પરમાણુઓ એક ઠેકાણે જામવા માંગે, એક્યુમ્યુલેટ થાય, ભેગા થાય અને ગ્રીન કલર પકડે છે. આમ તો એ નિગુદના એકેન્દ્રીય જીવના શરીરો છે એમાં નિગુદના જીવો ઉત્પન્ન થાય, એનું ઉત્પન્ન થવાનું સ્થાન છે. અનંતા જીવો કેટલા, અનંતા જીવો ઉત્પન્ન થાય. મલિન પરમાણુ, પાણીના જે મલિન પરમાણુ છે એની લીલ ઠીક થાય, એમાં અનંતકાય છે. કેવી છે? અનંતકાય છે. અનંતકાય એટલે એક પરમાણુમાં અનંત જીવો છે, એક શરીરમાં અનંત જીવો એટલે અનંતકાય કહે છે. અનંત જીવોની એક કાય. આ તો દ્રષ્ટાંત છે કે પાણી છે એ સ્વભાવે સ્વચ્છ છે, નિર્મળ છે, અને એની અંદર એના જ પાણીના જ પરમાણુથી ઉત્પન્ન થયેલી એક લીલ ફૂગ છે, એનો મેલ છે. નિર્મળ પાણીમાં જે કઈ મલિનતા હતી એ જગ્યાએ ભેગી થઈને એનો દેખાવ આપ્યો એને, શેવાળનો લીલ થવાનો. પાણીમાંથી લીલ થઈ છે, રાગદેશ મૂળ ભાવ શેમાંથી થયા? જીવ માંથી જ થયા. એમ કહે જીવની જ મલિનતા છે ને, જીવ ભાવોની જ મલિનતા છે. તો પાણી, નિર્મળ પાણી અને લીલ બે બાજુ બાજુમાં છે, એમ જ્ઞાન અને રાગ બાજુ બાજુમાં છે. એક નિર્મળ છે ને એક મલિન છે, એક નિર્મળ છે ને એક મલિન છે. એ તો દ્રષ્ટાંત આપ્યું છે, ફીટ બેસે એટલા માટે. જળમાં જે શિવાળ છે, લીલ છે, તે મળ છે અથવા મેલ છે તેની માફક. આશ્રવો મળપણે મેલપણે અનુભવાતા હોવાથી, શું શબ્દ લીધો છે? મેલપણે જણાતા હોવાથી એમ નથી લીધો, અનુભવની ગાથા છે. પ્રેક્ટિકલ સાઈડ એ જો વજન ન જાય તો જાણકારીમાં તો લઈ જ જવાનો છે, સાથે કરવા બેઠો છે. પરલક્ષ નું જાણકારી પણ છે એટલે ગયું થી બધું એને પોતાને કઈ અડે કે આવડે, કઈ નો અડે પછી એવું થાય. સંસ્કૃતમાં ઉપલબ્ધ માનત્વાત અસૂચયઃ એવો શબ્દ લીધો છે. આશ્રવો મળપણે મેલપણે અનુભવાતા હોવાથી અસૂચિ ને અપવિત્ર છે, મેલા પણ એનો અનુભવ થતો હોવાથી એને અપવિત્ર કયા છે. એનો અર્થ કરવા માટેની વાત નથી, એનો વિકલ્પ કરવા માટેની વાત નથી, એનો અનુભવ કરવા માટેની વાત છે. ધ્યાન સાથે મીંડવે, જ્ઞાનના વેદન અનુભવ સાથે મીંડવે, તો જ એને ખબર પડે કે આ પવિત્ર છે અને આ અપવિત્ર છે. અહીંયા મેં લીધું કે ભગવાન આત્મા તો વિજ્ઞાની ન લીધું, અહીંયા જ્ઞાનથી જ આત્મા છે. યકૃતર ગાથામાં કીધું એમણે, નિશ્ચયનું જ્ઞાનનું થવું પરિણમવું તે આત્મા છે. ત્રીજી રીતિ ટીકામાં, ખરેખર નિશ્ચયથી એટલે ખરેખર જ્ઞાનનું થવું પરિણમવું તે જ આત્મા છે. જ્ઞાનનું પરિણમવું તો જ્ઞાનની પર્યાય છે એમ ન લીધું, એ આત્મા છે. આવા કથનની પદ્ધતિને અભેદ નહીં કે છે, શું કે છે, અભેદ નહીં, કેમ કે જ્ઞાન એક ગુણ છે અને એનું પરિણમન તો એ જ્ઞાનનું થવું છે, જ્ઞાનનું પરિણમવું છે, એવો એક ભેદ છે. એવો ભેદ નહીં કહેતા, એ આત્મા છે એમ કહેવું એ અભેદ નહીં છે. અભેદ નહીં થી વાત છે, અભેદ નહીં થી કથન છે, અને અભેદ નહીં થી કથન અભેદ નહીં જાણીને છે, કેવા માત્ર નથી, અભેદ નહીં પરિણમીને છે. જ્ઞાનમાં આત્મભાવે પરિણમીને અભેદ નહીં કહે છે. કેનાર જે શ્રી ગુરુ છે એ જ્ઞાનમાં આત્મભાવે પરિણમીને અભેદ નહીં કહે છે કે જ્ઞાન તે આત્મા છે. ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ ચૈતન્ય માત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી. કેવો છે ભગવાન આત્મા એટલે પોતાનો આત્મા? આના ઉપરથી ગુરુદેવ ભગવાન આત્મા ભગવાન આત્મા બોલતા હતા. ત્યારે બાર બિહારમાં હોય, નવા નવા ગામમાં જાય, બોલવાનું તેમની પદ્ધતિ થઈ ગઈ ભગવાન આત્મા. અવારનવાર બોલે ભગવાન આત્મા. નવા માણસોને એમ લાગે કે આત્માને ભગવાન ભગવાન શું કરતા હશે, ભગવાન તો મંદિરમાં બેઠા હોય, કઈ આકાશમાં કે પર્વત ટોચ ઉપર બેસતા હશે કે ભગવાન આત્મા. ભગવાન આત્મા કેમ કે છે? કે 72મી ગાથામાં આચાર્ય દેવે ત્રણેય જગ્યાએ ત્રણેય વખત આ ત્રણેય મુદ્દા ઉપર વાત કરતા આત્માને ભગવાન આત્મા કીધો છે. ભગવાન આત્મા તું સંસ્કૃતમાં એ શબ્દ વાપરે છે. એ ગુરુદેવને બહુ જચી ગયો સમયસાર વાંચતા વાંચતા. ભગવાન આત્મા વાંચીને એમને આત્માને ભગવાન ભણે જોઈ લીધો, દર્શન કરી લીધા, એટલે એવું બહી ગયું કે વાતે વાતે ભગવાન આત્મા, વાતે વાતે ભગવાન આત્મા. પાડી દીધી ભગવાન આત્મા કે એટલે હળવું કરી લેવા જેવું નથી. એ પ્રકારે બોલવાની ટેવ પડી ગઈ એમ નથી, પણ નથી. અંદરમાં આત્માનું સ્વરૂપ જોયું છે અને એ સ્વરૂપ છે એ પરમ પવિત્ર હોવાથી ભગવત સ્વરૂપ છે. ભગવત શબ્દ પવિત્રતાનો સૂચક છે. ભગવત શબ્દ છે પવિત્રતાનો સૂચક છે. ભગવતી પ્રજ્ઞાનો કીધું, પવિત્ર જ્ઞાન, પવિત્ર જ્ઞાન. આત્માને પણ ભગવાન આત્મા કહે છે. ત્રણેય કાળે મૂળ સ્વરૂપે, ત્રણેય કાળે સદાય, એટલે ત્રણેય કાળે અતિ નિર્મળ એટલે પૂરેપૂરો પવિત્ર, ચૈતન્ય માત્ર સ્વભાવપણે નાયક, ચૈતન્ય સ્વભાવી નાયક હોવાથી અત્યંત સૂચિત છે. એનામાં તો પૂરેપૂરું નિર્મળતા, પૂરેપૂરી પવિત્રતા છે. સૂચિ એટલે પવિત્રતા, અસૂચિ એટલે મેલપણો. શું અથવા આત્મા તો ઉજ્જવળ છે, જ્ઞાન થી આત્માને પકડાવ્યો અને નાયક કયો, જ્ઞાન નું કાર્ય કરનારો તે નાયક, નાયક કઈ તો કહો એટલે કરનાર, જ્ઞાન નું કાર્ય કરનાર તે નાયક. એમ સામે સામે શું કરવા એ લીધું, મીંડવ એમ તું કે છે તારા અનુભવ ને મીંડવ, જો તને તારું જ્ઞાન અમલિનપણે એટલે સૂચિપણે અનુભવાય છે, જો તને તારા રાગાદી ભાવો અસૂચિપણે મેલપણે અનુભવાય છે તો તારું ભેદ જ્ઞાન બરાબર, તો તારું ભેદ જ્ઞાન બરાબર છે. અને એ ભેદ એવા જ્ઞાનથી, એવા ભેદ જ્ઞાનથી તને બંધનો નિરોધ એટલે બંધ ઉત્પન્ન નહીં થાય, તું બંધાઈશ નહીં, બંધાય એટલે દુઃખી પણ નહીં થાય, બંધાઈને દુઃખી થાશ. જેમ કે એક માણસ શરીર કામ નથી કરતું, મંદિર જવું છે કે સત્સંગમાં જવું છે પણ શરીર ચાલતું નથી, ત્યાં બંધાયેલો છે કે નથી બંધાયેલો, બંધનમાં પીડ્યો છે ને શરીરના બંધનમાં પીડ્યો છે, એના ભાવ ક્યાં દોડે છે, શરીર દોડતું નથી, તો એ નોકર્મનું બંધન છે જીવને, અંદર માં તે પ્રકારના કર્મ નો ઉદય છે એ કર્મ નું બંધન હતું, અને એ કર્મ અમુક પ્રકારના ભાવો થી બાંધ્યો, જેમ કે અંતરાય પડ્યો ત્યાં સત્સંગમાં જવા માટે, તો એને અંતરંગ ના એવા એવા અંતરાય ના પરિણામો કર્યા છે, એવા અંતરાય ના પરિણામો કર્યા છે, એમાં રોકાણો છે, પ્રતિબદ્ધતા પામ્યો છે એ ભાવોમાં, તો અત્યારે એને એ પ્રકાર બધો ગોઠવાઈ જાય છે, કુદરતી વ્યવસ્થા છે, આ કુદરતના ઘરની વ્યવસ્થા છે, આમાં છે આમાં લોકોના કુરાનમાં એવું છે કુદરતે ઇલાહી, એ લોકો એમ કે છે, હું તો કચ્છંકરની વાણીમાંથી બધું નીકળ્યું છે ને, કોઈએ કાંઈ પકડ્યું છે, કોઈએ કાંઈ કઈ લોકો શબ્દ વાપરે છે, કુદરતે ઇલાહી, કુદરતની બધી વ્યવસ્થા છે, પછી ઈશ્વર કરતા પણ આવી ગયું એટલે પછી એ લોકો આપણે ઈશ્વર કરે છે, એ ખુદા કરે છે, એમ કે પછી તો ત્યાં એવી વાત છે, કુદરતી જ ભગવાન છે, કુદરતી જ ખુદા છે, એ જ ભગવાન છે, કુદરતે ઇલાહી, એ જ વ્યવસ્થા છે જગત, તમે જેવા ભાવ કરો પ્રતિબદ્ધતાને પામો એવા દરિદ્ર વિકર્મ બંધાય, એવા નોકર્મનો વ્યવસ્થા ગોઠવાય, એવા નોકર્મની બધી વ્યવસ્થા એમ ચોપટમાં હોકઠા ગોઠવાય જાય એવી રીતે બધા હોકઠા ગોઠવાય, તમે આગા પાછા થઈ શકો નહીં, બંધાણા તો બંધાણા એવું છે. કેવા કેવા બંધનો હોય છે, ઘરમાં ને ઘરમાં 10 ડગલા હાલી ન હતી, પગ સારા સાજા હોય, જોયું એટલે તંદુરસ્ત દેખાય, 3 લાડવા ચડાવી જાય, કેવા ખવા બે તો ચૂરમાના 3 લાડવા ચડાવી જાય, ઘરમાં 10 ડગલા હાલી ન હતી, ફેફસા ખલાસ થઈ ગયા હોય, દમ એટલો ચડતો હોય, ન ચાલી શકે, ન બેસી શકે, ન સૂઈ શકે, એક અવસ્થાને દમ ચડતો હોય, અનુકૂળ નથી, 10 ડગલા ના હાલી, કે બાથરૂમમાંથી ઉઠીને પલંગ બાજુ કે પલંગથી ઉઠીને બાથરૂમમાં જવું હોય તો એને આકરું પડે, કેવું બંધન બોલો, તમે જુઓ તંદુરસ્ત માણસ દેખાતો નથી, જોયેલા બધા દાખલા છે તંદુરસ્ત દેખાય, આવું સરસ મજાનું લઠ જેવું શરીર છે, લઠ જેવું શરીર હોય. ત્રણ લાડવા વાત વાતમાં ચડાવી દે, દસ ડગલા હાલી ન શકે. હાલતા ને ચાલતા ઓક્સિજન લેવો પડે બાટલો. હા તો કેવા કેવા બાંધા છે, કુદરતની વ્યવસ્થા છે આ બધી. જેવા એને ભાવ કર્યા એવા દ્રવ કર્મ બંધાણા, એવા નો કર્મ ને હોખા બધા ગોઠવાઈ ગયા. એવી રીતે જયારે પોતાના માત્ર જ્ઞાન ને, એકલા જ્ઞાન ને, સામાન્ય જ્ઞાન ને, વેદનરૂપ જ્ઞાન ને, કેમ કે સામાન્ય વેદનરૂપ છે, એને બીજા ભાવો સાથે મીંડવે એટલે પ્રયોજન સધાય. એ જીવનો સ્વભાવ છે. પાછા વળવું, પોતાથી વિરોધી હોય, મલિન હોય, દુઃખરૂપ હોય, એનાથી પાછા વળવું એ જીવનો સ્વભાવ છે. પાછો વળી જાય, અંદરમાં અનુભવની મીંડવણી થવી જોઈએ. આ એની પ્રેક્ટિકલ સાઈડ છે. બીજું આ પણ સરસ લીધું છે મેં, આત્મ આશ્રવો ને જળ સ્વભાવ પણ હોવાથી તે બીજા વડે જણાવવા યોગ્ય છે. જળ પોતાને ન જાણે, જળ પરને પણ ન જાણે, માટે તેઓ ચૈતન્ય થી અન્ય એટલે વિરુદ્ધ સ્વભાવ વાળા છે. એમાં જળ પણ લાગવું જોઈએ, ફીલ થવું જોઈએ. ભલે મરચું તીખું છે પણ એમાં ચેતન છે, તીખાશમાં ચેતન છે નથી એને ખબર નથી. હું તીખું છું એને ખબર નથી. એવું જ આશ્રવ ભાવવાનું છે, એવું જ વિભાવ ભાવવાનું છે. એને ખબર નથી હું કેવો છું. તો પોતાના પરિણમનમાં ઉત્પન્ન થતા વિભાવો, એનું જડત્વ, એનું જડ પણ ફીલ થવું જોઈએ. એ રીતે એની મીંઝવણીમાં એ ફેક્ટર છે આખો. હા, જડ પણ એને અનુભવવું જોઈએ અને ક્યાં મારાથી વિરોધ જાય, વિરુદ્ધમાં જાય છે. મારો જે જ્ઞાન સ્વભાવ એનાથી વિરુદ્ધપણું કરે છે, વિરુદ્ધપણાપણે એ પરિણમે છે, વિરુદ્ધપણાનું કાર્ય એમાં ચાલે છે. કેમ કે જ્ઞાનને આવરે છે કોણ? એ જ આવરે છે, વિભાવ ભાવ જ આવરે છે. આવરણ કોણ ઊભું કરે છે? વિભાવ ભાવ. માટે એને વિરોધી છે. જળપણું અથવા વિરોધીપણું માલુમ પડવું એ એનું પ્રયોજનભૂત જ્ઞાન છે. એનું પ્રયોજનભૂત જ્ઞાન છે. ભગવાન આત્મા તો પોતાના સદાય વિજ્ઞાનઘન સ્વભાવપણ હોવાથી પોતે ચેતક જ્ઞાતા જ છે, અથવા પોતે કરને પોતાને જાણે છે, માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવ વાળો છે. પેલો અન્ય સ્વભાવ કીધો ને, જુદો સ્વભાવ. અન્ય એટલે ત્યાં જુદો, વિરોધી. આ ચૈતન્ય તો આ જળ, આ ચૈતન્ય તો આ જળ એમ, આ પોતે તો આ પર એમ, એવું પોતાને અનુભવમાં મીંઝવણી થવી જોઈએ. અનુભવથી મીંઝવણી થવી જોઈએ. એ કળશ લીધો છે એમણે, 126 માં કળશમાં એ શબ્દ વાપર્યો છે. હા, જડરૂપતા. આત્મા ચૈતન્ય રૂપે આ જડ રૂપે શું દધતો એટલે ધારણ કરતો. આત્મા ચૈતન્ય નું રૂપ ધારણ કરેલું છે, રાગાદી ભાવો એ જડ નું રૂપ ધારણ કરેલું છે, માટે તેને નિર્દયપણે જુદા પાડે એમ કે છે. ઉદાહરણ કરે એટલે ચીરી નાખે એમ કે છે, નિર્દય થઈને એને ચીરી નાખે એમ કે છે. એકત્વ કર્યું છે ને ઘણું, મીઠાશ બહુ લીધી છે, તો કે મીઠાશ લીધી છે ને એમાં દયા ખાઈશ નહીં, નિર્દય થઈને એને ચીરી નાખે. એક જડ છે ને એક ચૈતન્ય છે અંતરંગમાં, દારૂણ વિદારણ, દારૂણ ધારણ, એને વિદારણ કરવું એટલે જુદા પાડવું, ચીરી નાખવું. પછી સુખ દુઃખ નો તો અનુભવ, એ તો અનુભવ પ્રધાન જ વાત છે. આ બે માં પણ અનુભવ જ લીધો છે, અનુભવ થી મીંઢવણી લીધી છે. એ પ્રકારે ભેદ જ્ઞાન થાય. શું ત્યારે એ ભેદ જ્ઞાન થી, ભેદ જ્ઞાન રૂપી જ્ઞાન માત્ર થી કર્મ નો બંધ થતો અટકી જાય છે એમ કેવું. વિજ્ઞાન રૂપી જ્ઞાન
અનંત સુસંત ચરણ.